તારીખ 2/9/1988 શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર બોલ નંબર 28 અને 29 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 17.
જાગૃતિમાં આવે, ચાલતી અવસ્થામાં કઈ રીતે પ્રવર્તે નિર્દેશ કે આમ થઈ રહ્યું છે, તપાસીને નક્કી કરકે એમ થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું, અને જો એમ થઈ રહ્યું હોય તો દર્શન બહુ વૃદ્ધિ થવાનો એ પ્રકાર છે. પ્રયત્ન તો શરૂ કરી શકાય, આખાની માપ જાગૃતિમાં આવવું જે પ્રયત્ન જેટલો કરે એટલો સફળ થાય, જેટલો પ્રયત્ન ચાલુ રાખે એટલો સફળ થાય, જેટલો પ્રયત્ન ચાલુ રાખે એટલો સફળ થાય. પ્રયત્નના કાળમાં દર્શનો બંધ થાય છે, પણ આ એક એવો પ્રયત્ન છે જે દર્શકોને દોરી આપશે. આ એક પ્રકારનો પ્રયત્ન જાગ્રત છે કે હું આનો સ્મરણ કરવું પડે. ઘરની અંદર પોતે દીકરાઓ છે, દીકરો કઈ બાપને તું ક્યારે બોલાવતો નથી. કોઈ જ્ઞાનમાં હોય, કોઈ દવાની અંદરમાં હોય, એને જ્ઞાન પણ હોય બોલવાનું. બીજા લોકો બાહ્ય ક્રિયા નથી કરતા, માત્ર મનવચન કાયાની ક્રિયા બાહ્ય ક્રિયા કહે છે, વિચાર ને અંદર અંતરની ક્રિયા કહે છે. હવે એથી સૂક્ષ્મ અપેક્ષા લઈએ તો વિચાર, ચિંતન, રટણ, સ્મરણ એ બાહ્ય ક્રિયા છે, અને અંદરમાં જાગૃતિ આવી કે હું જ્ઞાન નાયક માત્ર પ્રત્યક્ષ પણ જ્ઞાન કરવાનો પ્રયોગ ચાલે છે. જાગૃતિમાં વસ્તુ પ્રત્યક્ષ થાય છે, પાછા મૂકી છે કે જાગૃતિમાં વસ્તુ પ્રત્યક્ષ થાય છે, પણ જાગૃતિમાં વસ્તુ પ્રત્યક્ષપણે પ્રત્યક્ષ તોરથી ગ્રહણ કરવાનો પ્રયોગ ચાલે છે, અને વિચાર પાંચકમાં વસ્તુ પરોક્ષ થઈ જાય છે. જાગ્રત છે નાયક છો, એમ જાગ્રત છે કે નહીં, બસ આમ જોવાનું. નાયક છે તો ઈષ્ટ અનિષ્ટ કરનારો નથી, માનવા પ્રત્યેનો કઈક અંતરક્રિયા થઈ માનશે તો ત્યારે કે જયારે અનુભવ થશે ત્યારે માન્યતા એને ગણાશે. પણ અત્યારે તો શું કરે છે કે સાંભળ્યા પછી સ્ત્રી એને ના ના પાડે, વાત તો બરાબર લાગે છે.
ના
વિચિત્ર વિચિત્ર અવસ્થા એ પરિણમે છે. એ બધી બધી પર્યાયો પોતપોતાના ગુણધર્મ ગમે તેવી પરિણમતી હોય તો પણ આત્માને માટે કોઈ પુદ્ગળની અવસ્થા સારી છે કે કોઈ પુદ્ગળની અવસ્થા ખરાબ છે એમ ખરેખર નથી. આ એમ પૂછવાનું આવો જે નિર્ણય છે એ નિર્ણય સમ્યક છે અને એ સમ્યક નિર્ણય આત્માને નિરાકુળ સુખશાંતિનું કારણ છે. સારો ખરાબ પણ થતા એને આકુલતા થાય છે એ દુઃખનું કારણ છે. રજકણ કે રીતિ વૈમાનિક દેવી સર્વે માયના પુષ્કળ એ પુષ્કળ સામાન્ય તરીકે જતા કઈ વાત એની ચિત્ર વિચિત્ર અવસ્થામાં સારું ન શું કરવા જતા આકુરતા ને દુઃખ છે. માત્ર જ્ઞેય છે પોતે માત્ર જ્ઞાન હોવાથી અન્ય સર્વ માત્ર જ્ઞેય છે. આ નિરાકુર શાંતિનું કારણ છે. આ નિચોડ છે અને આ રાઈટ જજમેન્ટ જેને કહેવામાં આવે સાચો નિર્ણય. પ્રથમ જે પ્રયત્ન કરો એ નિર્ણય અર્થે કરવો. નિર્ણય થતા નિર્ણયનું બળ આપણે જાગૃતિ ક્યાંથી આવશે સહજ પુરુષાર્થ થાય. પ્રથમ આપણે એ નિર્ણય અર્થે કાર્ય કરવાનું આવે પછી એ જ કાર્ય અનુભવ અર્થ થાય છે. નિર્ણય વગરનું તો હોય નિર્ણય છે ગુરુ કહે છે તેથી નહીં પણ મને એમ જ લાગે છે આ મારો નિર્ણય છે. પહેલા એ ગુરુ શીખ્યો ત્યારે ટીચર આમ એક આમ છે પછી એન્જિનિયર થાય ત્યારે માસ્ટર કહે છે માટે એકડો એકડો મારા સ્વતંત્ર જ્ઞાન મારા એકડો બરોબર. માર્ગ પ્રાપ્તિની યથાર્થ વિધિ રૂપ જ્ઞાનનો પ્રયોગ સમજવા કાળે પ્રયોગના વિષયની વ્યાખ્યાને પરલક્ષી જ્ઞાનમાં માત્ર ધારણાનો વિષય બનાવી દેવાથી અને તે વિષયની સમજણ પ્રાપ્તિનો સંતોષ લેવાથી દર્શન મોહમાં જરા પણ ફેર પડતો નથી. દર્શન મોહમાં એટલો ફેર પડવો જોઈએ. વિષય છે વેદ જ્ઞાનનો વિશેષણ છે વેદ જ્ઞાનનો વિષય છે તો પણ એની વાત ચાલે છે એનું કથન ચાલે છે ત્યારે એ વિષય પ્રયોગનો છે તો એને પ્રયોગથી એટલે અનુભવથી આ વિષય અનુભવનો છે એટલે અનુભવ પદ્ધતિથી એને ગ્રહણ કરવો જોઈએ. પ્રયોગનો વિષય સમજવા માટે પ્રયોગથી ગ્રહણ કરવું એ જ એનો ઉપાય છે. જેમ કે સુગંધ સમજવી હોય કે આ ગુલાબની સુગંધ છે આ મોગરાની સુગંધ છે આ ચમેલીની સુગંધ છે તો એનું વર્ણન કરે તો કઈ સુગંધ પરખી ના શકે, પણ એને સમજવા માટે કે સૂંઘવું, સૂંઘીને એનો નિર્ણય કરવો કે ગુલાબ ને આવી શકે, આવી શકે, એ જ એનો જ્ઞાન કરવાની ખરી પદ્ધતિ છે. એમ સ્વાદ માટે, સ્વાદથી જ એનો નિર્ણય થાય, વાતથી એનો નિર્ણય ન થાય. એમ વાતથી એનો નિર્ણય નથી થતો, એમ વિજ્ઞાનનો વિષય પણ એવો છે, એ પ્રયોગનો વિષય છે, અને પ્રયોગથી જે સમજાય છે. એના બદલે જ્યારે એની વાત ચાલતી હોય, પ્રયોગની વાત ચાલતી હોય, વેદ જ્ઞાનનો વિધિરૂપ વેદ જ્ઞાનનો પ્રયોગ, એની વાત સમજવા કાળે પ્રયોગના વિષયની વ્યાખ્યા એટલે ખાલી વાત, તેને માત્ર પરલક્ષી જ્ઞાન, માત્ર ધારણાનો વિષય બનાવે છે. આમ કહેવા માંગે છે, આમ વેદ જ્ઞાનની વાત કરે છે, આમ વેદ જ્ઞાન કહેવા માંગે છે. માત્ર ધારણાનો વિષય, યાદદાસ્તનો વિષય, ખ્યાલ કરવાનો વિષય, ખ્યાલમાં રાખી લેવાનો વિષય ચિંતે છે, અને ખ્યાલમાં એને બરાબર આવે, સમજાય, પકડાય, એટલે સંતોષ માને છે. ચાલો મને આનો ખ્યાલ આવી ગયો, વિજ્ઞાન આમ કરવું એમ કહે છે એનો ખ્યાલ આવી ગયો, એનો એને સંતોષ થાય છે. એ કરવા જેવું એમ નહીં, બરોબર. ઘણાને તો એમાંય તકલીફ પડે છે, સમજવામાં તકલીફ પડે છે, પણ એને એક નક્કી કર્યું હોય છે કે ન સમજાય ત્યાં સુધી મહેનત કરીને સમજવું, આપણે સમજવા માટે ઉપસ્થિત રહેવું, સમજવા માટે આપણે આસ્થામાં રહેવું. આજે નથી સમજાતું, કાલે સમજાશે, પણ આપણે સમજવા માટે ઉપસ્થિત રહેવું, ચાલુ રાખવા, સાંભળવાનું, વાંચવાનું, વિચારવાનું, એવું પણ ઘણાને હોય છે. વિશેષ એવા સંસ્કાર નહીં હોય, બીજી સ્થિતિમાં એ સ્થિતિ પણ મટી શકે છે. ઘણાને નહોતું સમજાતું હોય તો સમજાય છે, પણ સમજાય છે માટે કાંઈ એનું કાર્ય થઈ ગયું. કેમ કરવું જોઈએ ધ્યાન? પરંતુ જ્ઞાનને ધીરું અને સૂક્ષ્મ કરીને અંતર્મુખ થવાની વિધિરૂપ જ્ઞાનમાં અસ્તિત્વને ગ્રહણ કરવાના પ્રયોગાભ્યાસથી દર્શનનો કહે છે. આ પ્રયોગ કેવા અભ્યાસથી? વાંચનના અભ્યાસથી, સાંભળવાના અભ્યાસથી તો બે નહીં, એ પ્રકારના પ્રયોગ અભ્યાસથી. જ્ઞાનને ધીરું કરવું, ધીરું એટલા માટે કે રાગથી જ્ઞાનનો પ્રકાર જુદો છે. રાગ જ્ઞાન સ્વરૂપે નથી, જ્ઞાન રાગ સ્વરૂપે નથી, બંને એક કાળે થાય છે, એક જીવની અવસ્થામાં થાય છે, અને વળી જ્ઞાનમાં રાગનું પ્રતિબિંબવું પડે છે કે જાણે પરિસો સામે પદાર્થ હોય એમાં આંખો ભરાઈ ગયો, પરિસો જ ન દેખાય, સામે એક સીડી હોય દાદરો, પરિસો સામે મૂક્યો હોય તો એને એમ લાગે કે આ દાદરો જ છે, રિસો નથી પણ દાદરો જ છે એમ લાગે, એમ પરિસો બાઉન્ડ્રી ન માંગ્યો હોય, એમ જ ખાલી કાચ રાખ્યો હોય, એને એમ જ લાગે કે આખો દાદરો જ છે હોય, એ રિસો રાગ ને જાણવા, જે જ્ઞાનમાં રાગનું પ્રતિબિંબ પડે છે તો એને રાગમય જ લાગે છે, પરિણામે આખો રાગમય લાગે છે. એની દ્રષ્ટિ રાગ ઉપર હોવાથી, જીવની અનાદિથી રાગ ઉપર દ્રષ્ટિ હોવાથી એને આખો પરિણામે રાગમય લાગે છે. અહીંયા એમ કહે છે કે જ્ઞાનને ધીરું કરીને, રાગ સૂક્ષ્મ કરીને, ધીરું અને સાવધાનીથી જોવું છે. જ્ઞાન તે માત્ર જ્ઞાન છે, અજ્ઞાન દ્રષ્ટિમાં પણ કોઈ જીવનું જ્ઞાન રાગ સ્વરૂપે જીવન છે, રાગ બધી કોઈ કોઈ જીવ જ્ઞાન સ્વરૂપે થયો નથી. આ તો વસ્તુ સ્થિતિ છે. એટલે રાગ અને જ્ઞાન એક પોતાને એક જીવની પર્યાયમાં એક સમયે એક કાળે એક સાથે હોવા છતાં જ્ઞાન તે હું અને રાગ તે હું નહીં. બારીક સોય આવે છે, સુઈ બારીક આવે છે, એમાં દોરો એટલે ધાગો કરવો પડે, તો ધાગો પતલો લેવો પડે એટલે સૂક્ષ્મ લેવો પડે. પછી એનું જે પોઈન્ટ છે એને પણ સૂક્ષ્મ કરવું પડે આગળના છેડાને. હવે એને જ્યારે પરવવો છે સુઈના નાકામાં ત્યારે ઉતાવળ થઈ ગયો. જ્ઞાનની પ્રક્રિયા ધૈર્ય વાળી છે, સૂક્ષ્મતા અને ધૈર્ય એક સાથે છે. જો ઝડપ કરવા જાય તો નાકાને બહાર જાય, નાકાને બહાર જાય તો ફરવી શકાય. ફરવવા માટે એને જે ધીરજ અને જે સૂક્ષ્મતા જોઈએ એમ અહીંયા અનાદિથી રાગ અને જ્ઞાનના એકત્ર પરિણામમાં ઉભો થઈ છે. ધીરો થઈને સૂક્ષ્મ જ્ઞાન કરીને પોતે જ્ઞાન છે જો પડે, જ્ઞાન પોતે પોતાને જુદું પડે જ્ઞાન માત્ર છે. પણ એનું કામ ધીરો છે અને સૂક્ષ્મ છે, ધીરેથી એ કામ થાય. કેમ કે જોડે રહેલો રાગ એમાં ભળવાનો નથી, ઉતાવળ કરે તો એનું નિશાન બરાબર હાથમાં આવતો નથી એમ થાય છે. એટલે ત્યાં બે વિશેષણ છે. એની વાત માનતા છે કે જે સૂક્ષ્મ કાર્ય કરવું છે બેની સૂક્ષ્મ અંતઃસંધિ પકડવી છે. હવે જ્યાં સુધી સંધિ જ પકડાય નહીં છૂટું પડવાનો સવાલ ક્યાં છે? પ્રજ્ઞા છીણીને સૂક્ષ્મ અંતસંધિમાં પટકવી, પ્રજ્ઞા છીણી એટલે જ્ઞાનની સૂક્ષ્મ પર્યાય. બની શકે
આ કોઈ જીવ પરમા તીવ્ર રસ વાળો હોય અને એને વેદનાથ નો પ્રયત્ન થઈને જુદું પડે એવું એનાથી બની શકશે નહીં. પ્રાથમિક ભૂમિકામાં ધારણા જેવું બને છે એ કઈ વસ્તુ નથી, એવું નથી કેવું કે ધારણા કરે જ નહીં ને એમને જાગૃતિમાં આવે એવું નથી. ધારણા તો સેજ થઈ જાય છે જાગૃતિ. ધારણા તો એની ભ્રમણા તોડવા માટે છે, એના બદલે ધારણા કરીને નવી ભ્રમણા ઉભી કરે તો પ્રતિપક્ષ બને.
ત્યાં પછી ભ્રમ થાય, મને તો ખબર છે કે અગિયારમી ગાથામાં ઉતાર થશે, દર્શન થાય છે, વ્યવહારો ઉતાર છે.
ધારણા છે હસ્તગત નથી કરવાનો પ્રયોગ કેવા છે કરોડો લાભ છે. ધારણાનો વિષય બનાવી દેતા
ભગવાન.